તો ત્યાં આજ્ઞા મળતી નથી. અદત્તા દાનનું વર્ણન કરતા આગમકાર લખે છે કે મુનિ ચાલ્યા જતા હોય, આહાર પાણી થઈ ગયા હોય, પાત્રા સાફ કરીને મૂકી દીધા છે અને દાંતમાં કોઈને કોઈ પ્રકારનો કણ ભરાઈ ગયો છે ખોરાકનો, એ કણ કાઢવા માટે રસ્તામાં સળી જુએ છે, તણખલાની સળી. તો કે જે એ દાંત ખોતરવાની સળી લેવાની પણ શાસ્ત્રકારોએ આજ્ઞા આપી, દાંતની સળી રસ્તામાં પડી છે. સળી એટલે શું? તણખલું. આપણા જેવી કંઈ વેલ ડેકોરેટેડ નહીં હો તો લેવાનું મન આપણને થઈ જાય, પણ જે તણખલું આપણે ન લઈએ, કોઈ ઝાડનો કાંટો, કોઈ ઝાડની ડાળી કે પડી હશે, એ લેવાની. આના માટે જ માત્ર, બીજું કંઈ ખાવું નથી, આહાર નથી લેવો, માત્ર એનું નડતર દૂર કરવું છે. તો પણ લેવાની જ્ઞાનીએ મુનિને આજ્ઞા આપી નથી. અદત્તા દાનનું આ સ્વરૂપ છે. ત્રીજું મહાવ્રત છે, જીવ કઈ પણ વસ્તુ જોઈને લોભાઈ જાય. આ લોભ એવો ભયંકર છે કે કોકે કંઈક કપડું પહેર્યું હોય ને તો આપણા મનની અંદર ભલે કાંઈ ન થાય, પણ એકવાર તો ભાવ આવી જ જાય કે આવું આપણે હોય તો કેટલું સરસ. કોઈના ચશ્મા જોયા, કોઈની લાકડી જોઈ, આમ તો લાકડી ટેકા માટેની છે, આપણે જરૂરી ન પડે તો ખરેખર તો આપણે એમ થાય કે આવું આપણે ઈચ્છાય ન કરીએ, પણ છતાંય જો લાકડી સરસ હોય તો આપણા મનમાં એમ થઈ જાય કે આ હોય તો કેવું સારું. આવા સાધન કે જે આપણે ઈચ્છીએ પણ નહીં કે આપણા જીવનમાં આવો કોઈ દિવસ કોઈ પરમાત્મા કોઈને આવો પ્રસંગ ન આપે, છતાં પણ એવો પ્રસંગ જોઈને હોસ્પિટલમાં જાય ને કોઈ ઇન્ટર્નશીપ યુનિટ ને ભાઈ બાદશાહી પડ્યો હોય જો હિન્દુજામાં, આપણે હા હા કેવું મજા, તો ઘડીભર તો એમ થઈ જાય કે આપણે અહીંયા આવીને રૂતા હોય તો કેવું સારું. એ ભાઈ, તારે નથી બાયપાસ કરાવવું, નથી મોતના મુખમાં જવું, નથી નડિયું ઘાલવી અંદર, રેવા દે. ઉલટાનું કહે કે ભગવાન, મારા વેરીને પણ આવી દશા ન પ્રાપ્ત થાય, છતાં પણ જીવ જ્યારે જાય છે ત્યારે એની ભૌતિક સુખ સગવડતા જોઈને મનમાં શું થાય છે અને પછી શું ઈચ્છા કરે છે કે કદાચ નહીં ને કોક દી આપણને હાર્ટ એટેક આવે તો આપણે અહીંયા પહોંચવું. બોલો, પોતાનું આવું અનિષ્ટ ચિંતવન એ માત્ર લોભ સિવાય કઈ છે? પોતાનું આવું અનિષ્ટ ચિંતવન, અને બહેનોની તો કઈ વાત જ ન કરવી, કેમ કે વસ્ત્ર ને આભૂષણ જોયા નથી કે વળગ્યા નથી. એ હામાને જુએ એની તબિયત કેમ છે એના કરતા એમ પૂછે કે આ ક્યારે લીધી સાડી, આનો પાલો ક્યારે કરાવ્યો, આ કેવી રીતે થાય, ફૂલ કેમ મુકાય, આ કિનારી ક્યાંથી આવી, બોર્ડર પતી ગયું, તો ઓલો માણા ક્યાંય ન દેખાય ને ક્યાંય, એને આ જ દેખાય. લોભ, અદત્તા દાન, લેશ માત્ર પણ ઈચ્છા ન થવી. કારણ લોભથી ક્રોધ જાગે છે. એકવાર લોભ થયો એટલે લેવાની ભાવના જાગી, લોભ થયો એટલે માયા શરૂ થઈ ગઈ કે કેમ કરીને લઉં, નજર ચુકાવીને લઈ લઉં, આમ કરીને લઉં, આટલા પૈસા બચાવી લઉં, આટલું કમાઈ લઉં, કેમ કે મારે લેવું છે. આ મૂળ શું છે? માયામાં લોભ, અને માયા કરી એટલે માયા કરવામાં પાછું પોતાનું માન જાગૃત કર્યું કે હું કેવો, મારા પ્રપંચને કોણ પહોંચી શકે, મને કોણ પડકારી શકે, મને પૂછનાર કોણ. આ માનમાં ગયો, કારણ કે નહીં તો માયા ટકતી નથી, માન વિના માયા ટકતી નથી. અને માન સામે કોઈ પડકાર કરે એટલે ક્રોધમાં આવેલો ગયો. લોભાત ભવતી ક્રોધ, લોભાત કામ પ્રજાયતે. લોભ હોય એટલે કામના જાગે છે, તૃષ્ણા જાગે છે, વાસના જાગે છે. લોભાન ન મોહસ્ત નાશસ્ચ, આ લોભ મોહનો નાશ કરવા દેતો નથી. લોભ છે ત્યાં સુધી મોહનો નાશ થાય નહીં. લોભ પાપસ્ય કારણમ, આ જગતમાં જેટલા પાપ કરવામાં આવે છે તેટલા પાપનું એકમાત્ર કારણ જો કોઈ હોય તો તે લોભ છે. આ લોભની સ્થિતિ એટલે જ્ઞાની કહે છે ત્યાગ દ્વારા તું લોભનો નાશ કર. એટલે કે છે આ તો સૌથી સૂક્ષ્મ છે. લોભને જીતવા લોભનો લોભ કરવો, જ્ઞાની કે છે લોભ વાપરવામાં કંજુસાઈ કરવી, લોભી ન થવું. જરા કે એવું આવે કે ના ના મારે નહીં, એ નથી વાપરવું, કામ આવશે કુકડી. લોભની કંજુસાઈ કરવી, એનો ત્યાગ કરવો, અને ત્યાગ દ્વારા લોભને અવકાશ ન આપવો. લોભને જરા પણ અવકાશ ન આપવો. કઈ પણ વસ્તુ જોઈએ એને લેવાની કોઈ ભાવ નહીં, મારે કઈ જરૂર નથી, કોઈ આવશ્યકતા નથી. આવો નિરીહ, આપણે ત્યાં સાધુ માટે એક શબ્દ છે નિરીહ, એટલે ઈચ્છા વિનાનો, અંતરને પણ જેને સ્પૃહા નથી એવો. તો પછી પૂછે છે કે પ્રભુ આ ચાર કસાઈ ઉપર વિજય મેળવવો એ ક્યાં સુધી મેળવવો મારે? એનું કોઈ માપ ખરું? એની કોઈ સીમા ખરી? એનું કોઈ મૂલ્યાંકન ખરું? તો કે હા, આ ચારેય કસાઈને આ જ્યાં સુધી દેહની વિદ્યમાનતા છે ત્યાં સુધી જીતવા, કેવી પ્રકારે જીતવા, એની ઊંચાઈ શું છે? તો કે બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રિત થાપિ નમણે માનજો, દેહ જાય પણ માયા થાયન રોમમાં. તો પ્રબળ સિદ્ધિની દાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કૃપાળુ દેવી આ ગાથામાં આ ચાર કસાઈને જીતવાનો ઉત્કૃષ્ટ એનું પદ આપ્યું છે કે ક્રોધ ક્યારે ન હોય. તો કે બહુ ઉપસર્ગ કરે એના પ્રત્યે પણ ક્રોધ નહીં, સામાન્યની તો વાત નહીં, પણ બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. શૂલપાણી યક્ષ ભગવાન મહાવીર ઉપર એટલા ક્રોધ એટલો કરે છે, એટલા ઉપસર્ગ કરે છે, અનેક પ્રકારના રૂપને વિકુરાવીને ભગવાન મહાવીરને ક્યારેક તીક્ષ્ણ દાંતથી નોર ભરાવે છે, ક્યારેક ચામડી ઉતેરી નાખે છે, ક્યારેક કાળચક્ર માથે નાખે છે. સંગમ નામનો દેવ 6-6 મહિના સુધી પ્રભુ ઉપર ઉપસર્ગ કરે છે, પ્રાણઘાતક ઉપસર્ગ કરે છે. અને જ્યારે જાય ત્યારે જિનેશ્વર ભગવાન એને કહે છે, એવો કહે છે પ્રભુ માફ કરજો, મને ક્ષમા માગું છું, આપના સ્વરૂપને ઓળખી ન શક્યો. તો કે ભાઈ હું કોને માફ કરું, ક્ષમા તો વેરીને હોય, તું તો મારો મિત્ર છો. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, જેણે મારું કાસળ કાઢી નાખ્યું છે એના પ્રત્યે પણ, હું જાણું છું કે એને મને હેરાન કરવામાં પાછું નથી રાખ્યું, તો પણ મનમાં ક્રોધ નહીં. ઉપસર્ગ કરવામાં બાકીના સંસારના જીવો તો કોઈ આપણને ઉપસર્ગ નથી કરતા હો, આ તો કોક આપણું કદાચ કંઈક બોયલો હોય, સારું બોયલો, કોક ખરાબ બોયલો, કોકે આમ કીધું, કોકે આમ કીધું, એમાં આપણે વેરની ગાંઠ બાંધીને બેઠા છીએ, અબોલા લઈને બેઠા છે, એવી ગાંઠ બાંધી છે. એના પ્રસંગમાં હું ન જાઉં, એના આંગણે હું ન જાઉં, હું આમ ન કરું, હું તેમ ન કરું, જિંદગી ભરના વેર ઝેરની ગાંઠોને મજબૂત કર્યા જ કરે છે. અને દર વર્ષાનું વર્ષ એ ગાંઠને મજબૂત કરે, અને અવસર આવે ત્યારે એ જ યાદ કરે, બીજું યાદ ન આવે. જ્યારે કોઈના ઘરે અવસર આવે ત્યારે પુરાણું વેદ યાદ આવે, અને એ ક્રોધ હજુ જાગૃત જ છે. જ્ઞાની કહે છે ભાઈ આ ક્રોધને શાંત કર, બહુ ઉપસર્ગ કરે તો પણ એના પ્રત્યે ક્રોધ નહીં. ગજસુકુમાર એના ક્રોધ અંગે પરમ કૃપાળુ દેવે મોક્ષમાળાના પાઠમાં એક પાઠ આપ્યો છે કે ક્રોધ, તો કે ના, એ સસુર પ્રત્યે પણ એને ક્રોધ નથી, પણ કયો ભાવ આવે છે? વાહ, લગ્ન કર્યા હોત તો પાઘડી બંધાવત, પણ આજે તો તે અમને મોક્ષની પાઘડી બંધાવે, શું તારો ઉપકાર છે, શું તારો ઉપકાર છે. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, અને વંદે ચક્રી તથાપી ન મળે માનજો, ચક્રવર્તી આવીને તારા પગમાં પડે તો પણ એને માન નથી. આટલે હદ સુધી પોતાના માન કસાઈને ગાળી નાખવાનો છે, શાંત કરવાનો છે. ક્યાં સુધી? ચક્રવર્તી આવીને પણ જો નમસ્કાર કરે, પગે ચરણા સ્પર્શ કરે, તો પણ એને માન ન થાય. હમણાં કથા આવી હતી ને જોગંદર અને સિકંદરની, એ જગતને જીતનાર સિકંદર એ ભારતના જોગંદરની આગે નમસ્કાર કરીને આવે છે, તો પણ એ કહે છે મારે કાંઈ તારું જોતું નથી સમ્રાટ, તું દુનિયાના સમ્રાટ, તારે શું જોઈએ? કાંઈ નહીં, તું આગો રે, આ સૂર્યને આવવા દે, સીધે સીધું વચમાં આડો આવમાં, પડછાયો તારો દૂર કર. આવા જોગંદરોની આ ધરા છે, આ ધરતી છે. को भाग्यवंता बनते उपनिषद में शिष्य प्रश्न करे गुरु ने कि आ जगत में भाग्यशाली कोण तो के कौपीन धारी खलु भाग्यवंता जेने आ दुनिया नी अंदर एकमात्र कौपीन धारण कर्यु छे कोई वस्तु नी जेने आकांक्षा रही नथी आवो चक्रवर्ती जेना पग स्पर्श करे छे तो पण एने मान नी लागणी थती नथी केटली अद्भुत दशा मान कसाय रहित थवानी त्यारे अहीं तो हाइलो जातो होय अने जो पटावाळा उभो न थयो तो आ मन नी अंदर वेर राखे जोयु આપણે ગયા મારો દીકરો ઉભો થયો ટેબલ ઉપરથી એલા કાકા પણ તારે એ ઉભો થાય કે ન થાય એને અમને નમસ્કાર ન કર્યા આ છોકરાઓ તો હાવ આવા થઈ ગયા છે જે હોય તે એનામાં વિવેકની અપેક્ષા વાત જુદી છે વસ્તુ અપેક્ષા એ સમજો એના વિવેકની અપેક્ષા એ મૂલ્યાંકન કરતા નહીં આપણા અભિમાનની અપેક્ષા એ મૂલ્યાંકન કરવાનું છે આપણે અત્યારે આપણે સ્વ આલોચના કરીએ છીએ ગામનો હિસાબ નથી લેવો ગામનો હિસાબ નથી એને કર્યો કે ન કર્યો કદાચ એનો સંસ્કાર નબળો હશે પણ તારો સંસ્કાર શું તો મેંડો છે કઈ ભાન તમને હું અહીંયા બેઠો છું અમને બાયપાસ કરીને હેલા જાઉં છો કોઈ નમસ્કાર કરતું નથી સામે જોયા તો જાણે જાણતા નથી શું જાણે પણ તને તને જોઈને જાણીને હું લૂંટી લેવું છું પોતાને પોતાના અસ્તિત્વનું ભાન એટલું બધું છે મિથ્યા અસ્તિત્વની વાત થાય છો પોતાને પોતાના દેહાભિમાનનું ભાન પદનું ભાન પ્રતિષ્ઠાનું ભાન હું મોટો છું એને કારણે આવતો આ ભાવ છે એને કહે છે કે ચક્રવર્તી પણ વંદના કરે તો પણ એને કઈ થાય આને તો કોઈ ન કરે તો માખી છીકાઈ જાય દેહ જાય પણ માયા થાય ન રોમમાં અરે દેહ ચાલ્યો જાય એવી સ્થિતિ જગતના લાભ લાભની વાત નહીં નુકસાન થવાની વાત નહીં એવું નુકસાન તો જીવતો નર ભદ્રા પામે કરોડોનું નુકસાન થાય તો પણ વાંધો નહીં આપણે સાબુત છીએ તો કરોડ ઉભા કરીશું કરોડ ઉભા કોણે કર્યા હતા આ સામ્રાજ્ય કોણે ઉભા કર્યા છે અમે કર્યા હતા તો હું જીવતો હોઈશ તો બધું થશે માટે કોઈ પણ પ્રકારનો સંસારના લાભ અલાભમાં તો માયા ન કરે મરી જાઉં પણ તો પણ મારો ધર્મ છોડવું નહીં મરી જાઉં તો પણ નીતિ છોડવું નહીં કૃપાળુ દેવે 496માં લખ્યું છે કે જે મુમુક્ષુ ગ્રસ્ત દશામાં વર્તતો હોય એને પ્રથમ નીતિનો આચાર એના પોતાના આત્મામાં સ્થાપિત કરવો અને દેહ જાય તો પણ ત્યાં સુધી એને પ્રાણ જાય એવી પરિસ્થિતિ ઉભી થાય તો પણ નીતિના બાંધા ઉપર પગ મૂકીને મુમુક્ષુ ન ચાલે ન ચાલે કૃપાળુ દેવ ફરવા નીકળ્યા છે ચોપાટી ઉપર ફરતા હોય છે સાથે બે ત્રણ શ્રાવકો સાથે ચાલે છે અને પૂછે છે પ્રભુ જૈનમાં પ્રમાણિકપણું કેવું હોવું જોઈએ જૈનમાં પ્રમાણિકપણું કેવું હોવું જોઈએ એનું કઈ માપદંડ એનું બેરોમીટર અને સામે આંગળી ચીંધી રાજાબાઈ ટાવરની પાસે મુંબઈના હાઈકોર્ટનું એક શિખર હતું ગુંબજ તો કે પેલા મુંબઈ હાઈકોર્ટના ગુંબજની અંદર બેસનાર જે મુખ્ય ન્યાયાધીશ છે એના અંતકરણની અંદર જેવી પ્રમાણિકતા જોઈએ એવી પ્રમાણિકતા સર્વસામાન્ય જૈનમાં જોઈએ એનું જે પ્રમાણિત છે ચીફ જસ્ટિસ ઓફ ધ બોમ્બે હાઈકોર્ટ ઇન ધોઝ ડેઝ જ્યારે બ્રિટિશરો બેસતા હતા અને એ પ્રમાણિકતાના જ્યારે એની એક આખા મૂલ્યાંકન હતા કે જજ બોલે એટલે ખલાસ એટલો પ્રમાણિક બધી વસ્તુથી નિરપેક્ષ થઈને એનું માધ્યસ્થ વૃત્તિનું પરિણામ હોય એનો વિવેક એની તટસ્થતા એની માધ્યસ્થતા એના ચુકાદામાં આવે અને લોકો કહે કે જગત આખાની અંદર આપણે હારી જઈશું પણ ન્યાય દેવડીએ જઈશું ન્યાય મળશે મને હાઈકોર્ટે કહ્યું છે એવા હાઈકોર્ટના જજની પ્રમાણિકતાની જે દશા જે ડિગ્રી છે એવી ડિગ્રી કોની હોવી જોઈએ સર્વસામાન્ય જૈનની અહીંયા તો વાત કરવા જેવી નથી એટલે કે છે કે દેહ જાય પણ માયા થાય ને રોમમાં દેહ કદાચ ચાલ્યો જાય એવી પરિસ્થિતિ ઉભી થાય તો પણ માયાનું આચરણ કરે નહીં કાનમાં ખીલા ઠોકે ગોવાળ અને ભગવાને સેજ માયાનું આચરણ કર્યું હોત તો ઓલાની શું તાકાત હતી કોઈ ખીલા ઠોકી જાય એમ આપણા કાનમાં પણ દેહ જાય પણ માયા થાય ને રોમમાં એક રોમમાં પણ જેને માયાનો અંશ પ્રગટે નહીં આને કહે છે ક્યાં સુધી માયાનો વિજય કરવો કૃપાળુદેવે લખ્યું છે, અશુભ કર્મનો ઉદય ન હોય તો કોઈ પણ વ્યક્તિ દુઃખ આપવા સમર્થ નથી. ફરીથી શ્રીમદ રાજચંદ્રના વચનામૃત, આપણે કહે છે ને શાસ્ત્રો વાંચો, આ શાસ્ત્ર છે, આ શાસ્ત્ર જો વાંચો. આ વચનામૃતની સાદી ભાષાનું એક વાક્ય શ્રદ્ધા બેસે તો બધા શાસ્ત્રોનો સાર આવી જાય છે. અશુભ કર્મનો ઉદય ન હોય તો કોઈ પણ વ્યક્તિ દુઃખ આપવા સમર્થ નથી. અસાતા વેદનીયનો ઉદય આવે ત્યારે તે ફળ આપી ખરી જાય છે, તે કંઈ સ્થાયી રહેતું નથી. અને અસાતા આવે એ પણ સ્થાયી રહેતી નથી, કારણ કે એની કાળ સ્થિતિ પૂરી થાય પછી પણ આપણને વેદના આપવા ઉભી રહીએ એવું બનતું નથી. અને તેનાથી કંઈ આત્માના જ્ઞાન ગુણને હાનિ થતી નથી. મારું સ્વરૂપ તો જ્ઞાનનું છે, તો અસાતાના કર્મના ઉદયને કારણે મારા જ્ઞાન ગુણને કોઈ બાધા પહોંચતી નથી. કેટલી વાત સમજાય. લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. પ્રબળ સિદ્ધિ આમ સામે દેખાતી હોય, પ્રગટ થઈ હોય, ઐશ્વર્ય પ્રગટ થાય, પણ સેજ પણ અંદર લોભ ન થાય, એનો ઉપયોગ કરવાની પણ ભાવના ન થાય. કેવી લબ્ધિ! સનતકુમાર ચક્રવર્તી એના દેહમાં મુનિપણું ધારણ કર્યા પછી 16 પ્રકારના અસાધ્ય રોગો એક સાથે અસાતા વેદનીયના કર્મરૂપે ઉદયમાં આવ્યા. અને એની સ્થિરતા, એની શાંતિ, એની ધીરતા અને એના સંયમની અડગતા જોઈને દેવસભાની અંદર ચર્ચા થઈ કે છે કોઈ કાળા માથાનો માનવી આવો કે આવી પરિસ્થિતિની અંદર ધીરજ રાખી શકે? તો કે હા, સનતકુમાર ચક્રવર્તી છે. ચક્રવર્તીની નામના તો દેવલોકમાં હોય છે. ચક્રવર્તી પદ છોડીને જેણે સંયમ પદ ધારણ કર્યું છે એને અત્યારે શરીરે 16 રોગ એક સાથે અસાધ્ય રોગનો ઉદય થયો છે. એક દેવ દેવોના જે વૈદ્ય છે અશ્વિની કુમાર, એને એમ કરુણા થઈ કે આવો મુનિ સંયમમાં છે અને રોગને કારણે ક્યાંક એની વૃત્તિની અખંડતા તૂટી ન જાય માટે લાવ, હું જઈને એને ઔષધ કરીને એની વયાવચ કરું. સંયમધારી મુનિની વયાવચ એ પણ જીવનનું એક સુકૃત્ય છે. જ્ઞાની પુરુષો એને તપ કીધું છે. બાહ્ય તપમાં એક વયાવચ, એક તપ છે. એટલે એ આવે છે બ્રાહ્મણના રૂપે, વંદન કરીને કહે છે કે આપને આટલા રોગો થયા છે, સેવાનો અવસર આપો તો મારી પાસે એવું જ્ઞાન છે, જડીબુટ્ટી છે, એવા ઔષધો છે, જરા થોડુંક આપ મને અનુમતિ આપો તો આપના દેહને હું એ લેપ કરું તો આ વસ્તુમાંથી તમે આ રોગથી મુક્ત થઈ જાઓ અને પછી આપની સંયમ સાધના આપ કરો. ચક્રવર્તીએ પોતાની આંગળી મોઢામાં નાખી અને થૂક લીધું એનું. એ થૂક લગાડી અને કુષ્ઠરોગ થયો તો શરીર ઉપર બાહ્ય, જ્યાં રૂ ને પર્યું ને લોહી ને પરુ રસી ઝરતા હોય એવો કુષ્ઠરોગ, અને એના શરીર ઉપર એને પોતાનું થૂક લગાડ્યું. સુવર્ણ જેવી કાયા, કંચનવર્ણી કાયા બની. આટલી લબ્ધિનો ધારક મુનિ. એટલે એને કહ્યું કે ઔષધ તો મારી પાસે છે, દેહ રોગને મટાડવાનું ઔષધ તો મારી પાસે છે, પરંતુ આ ભવરોગને મટાડવાનું ઔષધ આપની પાસે છે મહારાજ? તો કે ઈ મારી પાસે નથી હો, તો આપ જ્યાંથી આવ્યા છો ત્યાં ચાલ્યા જાઓ. આટલું સામર્થ્ય જેના વિશે પ્રગટ છે ઐશ્વર્ય, લબ્ધિ, એક એક જૈન મુનિ અથવા એક એક આત્માનો આરાધક સાચો જો હોય તો લબ્ધિ પગલે પગલે લબ્ધિ પ્રગટે. જેમ જેમ આત્માની નિર્મળતા વધે તેમ તેમ લબ્ધિનું પ્રાગટ્ય વધે. કેવી શક્તિ! પણ શક્તિનો ઉપયોગ ન કરે, લબ્ધિનો ઉપયોગ ન કરે. લબ્ધિનો ઉપયોગ કરવાનો વિકલ્પ મુનિને આવે તો ત્યાં લોભ પ્રવેશી ગયો છે તેમ માનવું. મુનિ લબ્ધિનો ઉપયોગ ન કરે, અને જો કોઈ કરતા હોય તો એનામાં મુનિપણાનું લક્ષણ નથી. કૃપાળુ દેવે તો કેટલી બધી વાત કીધી છે કે આપણને એમ લાગે કે મુનિની ને આચાર્યની ને સાધુની ક્યાં વાત કરો, કૃપાળુદેવ એક શબ્દ પ્રયોગ વાપર્યો છે, એના શબ્દોમાં કહું છું એટલે ખ્યાલ આવે. એ કહે છે કે જે તીર્થંકર છે, આ લબ્ધિની વાતમાં ટોચની વાત આપણે લેવાની છે, જે તીર્થંકર છે તે આત્મ સ્વરૂપ વિના અન્ય પ્રભાવ આદિને કરે નહીં. પ્રશ્ન પૂછ્યો છે કે તીર્થંકર જાય અહીંયા સોનાની વૃષ્ટિ થાય, તીર્થંકર જાય ત્યાં રોગચાળો મટી જાય, તીર્થંકર જાય ત્યાં આમ થાય વગેરે, તો આટલી લબ્ધિનો ધારક એ પછી જગતના સુખ દુઃખ મિટાવી દેતો હશે ને? એ બોધિનું દાન કરે હો, એ પૌદ્ગલિક દાન ન કરે. એટલે કહ્યું કે જે તીર્થંકર છે તે આત્મ સ્વરૂપ વિના અન્ય પ્રભાવ આદિને કરે નહીં, અને જે કરે તે આત્મારૂપ એવા તીર્થંકર કહેવા યોગ્ય નહીં એમ જાણીએ છીએ. અને પછી કૃપાળુદેવની શૈલી છે, અહીંયા કોમા મૂક્યો, ફૂલ સ્ટોપનો મૂક્યો, અને પછી લખ્યું એમ જ છે. એટલે એને કહ્યું છે કે આત્મ સ્વરૂપથી મહત એવું કોઈ નથી, અને આ સૃષ્ટિને વિશે કોઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયો નથી ને થવાનો નથી કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મ સ્વરૂપ પ્રાપ્ત વ્યક્તિને ન હોય, અને એમ પણ છે તો પણ તે પ્રભાવજોગને વિશે કંઈ કર્તવ્ય ભાસે છે, જો પોતાને કંઈ કર્તવ્ય લાગે કે મારે કંઈક કોકનું કરવું જોઈએ, તો તે પુરુષ આત્મ સ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિશે વર્તે છે. જો એનામાં લબ્ધિનો ઉપયોગ કરવાની લેશ માત્ર પણ ઈચ્છા જાગી તો સમજવું કે તે પુરુષ એમાં લોભ પ્રવેશી ગયો છે, એ આત્માનું અજ્ઞાન છે. એ તીર્થંકર કહેવાને યોગ્ય પણ કૃપાળુદેવ એને એ પણ માન્યતા આપતા નથી. કેટલા અધિકારથી વાત કરે છે અમારા ભગવાન, કેવો અધિકાર છે. એટલે કહે છે કે ભલે પ્રબળ સિદ્ધિ, ગમે તેટલી સિદ્ધિ હોય, એના નિદાન હોય, તો પણ લોભ ન થાય જેને. આવી સ્થિતિ શાસ્ત્રકારોએ, હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજાએ આ વાતને એટલી સરસ મૂકી છે. પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્કૃતિ નિર્વિશેષ મનસ્કાય મહાવીરાય તાઈને. હે મહાવીર સ્વામી, હે પાર્શ્વનાથ, તમને નમસ્કાર છે, કારણ કે કમઠ નામનો દેવ તમારા ઉપર ઉપસર્ગ કરતો હોય અને ધર્મેન્દ્ર તમારી સેવા કરતો હોય, ચંડકોશિક તમારા સર્પનો દંશ કરતો હોય અને દેવાધિદેવ ઇન્દ્ર તમારા પગે નમસ્કાર કરતો હોય મુગટ ઉતારીને, છતાં નિર્વિશેષ મનસ્કાય, જેની મનસ્થિતિમાં કોઈ ફરક નથી, પાર્શ્વનાથ અને મહાવીર એવા એવા તીર્થંકર પરમાત્મા તને અમારા નમસ્કાર છે. આ સ્વરૂપ છે કસાઈના શાંતતાનું સ્વરૂપ કેવું છે. હવે આગળ કે સાહેબ તમે તો અંતરના કસાઈ કીધા, બહાર શું કરવું?
નગ્ન ભાવ મુંડ ભાવ સહ અજ્ઞાનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો રોમ નખ કે અંગે શૃંગાર સંયમય નિર્ગ્રંથ સિદ્ધ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
કસાયમાં મનની અવસ્થા આ છે, અકસાઈપણાની આ ઉત્કૃષ્ટ શ્રેણી છે, અને બહારમાં પ્રસિદ્ધ સંયમના મુનિદશાના લક્ષણો છે એ પણ જેને વર્તે છે. નગ્ન ભાવ, નગ્નપણ, નગ્નત્વ, અચેલકપણું, દિગંબરપણું, વસ્ત્ર મર્યાદા બંને પ્રકારનું નગ્ન ભાવમાં આવે છે પરમ કૃપાળુદેવે. અને 10 વૈકાલિક સૂત્રમાં પણ આનો આધાર છે કે જેવી મુનિની દશા, મુનિ જિનકલ્પી થાય તો દિગંબર થાય, અને મુનિ સ્થવિરકલ્પી હોય તો વસ્ત્ર ધારણ કરે, પણ મર્યાદા છે, વસ્ત્ર પ્રત્યે મૂર્છા ન હોવી એ જ મહત્વ છે. નગ્ન ભાવ, ભાવ શબ્દ મૂક્યો એટલા માટે, નગ્ન ભાવ, મુંડ ભાવ, કેશનું લોચન, મુનિને કેશ પ્રત્યે એનો કોઈ પણ પ્રકારનો, જેથી કરીને શરીરનો દેહભાવ પ્રબળ થાય, તો કે ના. અને કેશનો લોચ કરવાનો શબ્દ મૂક્યો છે, એટલે હાથથી મુનિ પોતાના ગાળને ઉતારે છે. કારણ કે શરીર પ્રત્યે જો જયા પણ માયા હોય, શરીર પ્રત્યે મોહ હોય, શરીર પ્રત્યે આસક્તિ હોય, તો શરીર જરા પણ વેદના સહન કરવા તૈયાર ન થાય. પણ એની સામે જ્યારે જાય છે ત્યારે એ મુનિ લોચ કરે છે. અસ્નાન, મુનિ સ્નાન રહિત છે. ત્યાં પ્રશ્ન કર્યો છે કોઈએ કે અશુચિ થાય, સ્નાન ન કરે તો શું થતું હશે? સ્નાન એને કરવા પડે કે જેનામાં પાપ કર્મ ભરેલા પડ્યા છે. તેને એક નિયમ કીધો છે, બહુ સરસ નિયમ કીધો છે, કે જેમ મુનિ દશાની અંદર એ સાધક આત્મા જેમ જેમ સાધનામાં, આત્મ સ્વરૂપની સાધનામાં લીન થતો જાય, તેમ તેમ અશુભ કર્મ એના સમાપ્ત થતા જાય. સામાયિક, પ્રતિક્રમણ, કૌશક, પ્રત્યાખ્યાન, આ બધા અશુભ કર્મ નાશ કરતા જાય. અને અશુભ કર્મ જેમ જેમ નાશ થતા જાય, તેમ તેમ અશુભ વૃત્તિનો નાશ થાય. અશુભ વૃત્તિનો નાશ થાય ત્યાં એવા અશુભ પૂદગલ પરમાણુઓ પણ રહી શકતા? આત્મામાં અશુભ વૃત્તિ રહેતી નથી, તેમ શરીરમાં પણ અશુભ પરમાણુ પૂદગલો રહેતા નથી. આત્મા શુદ્ધ થતા શરીરના પૂદગલ પરમાણુ પણ શુદ્ધ થાય છે. ખ્યાલ આવે છે? આત્મા શુદ્ધ થતા શરીરના પૂદગલ પરમાણુ પણ શુદ્ધ થાય છે. એના સંગનો રંગ લાગે છે એને. અત્યાર સુધી પરમાણુનો રંગ આત્માને લાગતો હતો, પરમાણુની મલિનતા આત્માને લાગતી હતી. આત્મબળથી તે મલિનતાને ખસેડી હવે આત્માની શુદ્ધતા પરમાણુને શુદ્ધ કરે છે અને પરમાણુને પલટાવે છે. એટલે તીર્થંકર જ્યારે દીક્ષા લે છે, સંયમને ધારણ કરે છે, પછી એના કેશ નખ કંઈ વધતું નથી અને શરીરની કાંતિ દિન પ્રતિદિન વધતી જાય છે, વધતી જાય છે. અને શુદ્ધ ચરિત્રનો જ્યારે ઉદય થાય ત્યારે તીર્થંકરના દેહ જેવી કાંતિ આ જગતમાં કોઈની નથી. અસ્નાનતા, આપણે આપણા લૌકિક ધોરણ પકડી રાખ્યા છે, પરમાર્થને સમજવા પ્રયત્ન કરીએ. અસ્નાન પણ, આત્મામાં અશુભ વૃત્તિ રહેતી નથી, તેમ શરીરમાં અશુભ પૂદગલ પરમાણુ પણ રહેતા નથી. જ્યાં આ પ્રકારની અશુચિ છે ત્યાં અશુભ પરમાણુના ગંજે ગંજ ખડકાયેલા છે આપણામાં. અને એને કેમ શુદ્ધ કરવા? પરિવર્તનશીલ છે પદાર્થ, અશુભને શુભમાં ફેરવી શકાય છે. કર્મગ્રંથને જરા વાંચી લેવો, અશુભ કર્મને શુભ કર્મમાં ફેરવી શકાય છે. અને લેશિયાની આ તાકાત છે, વૃત્તિને પલટાવી શકાય છે. લેશિયાની આ તાકાત છે, પરમ કૃપાળુ દેવે એના બનેવીની વૃત્તિને પલટાવી હતી. એને કહ્યું કે લેશિયાથી પરિવર્તન કરી શકાય છે, યોગ બળથી લેશિયા પલટાવી શકાય. આત્માની શક્તિ અમાપ છે, કર્મ કરતા આત્મા મહાન છે, જળ કરતા ચૈતન્યનો મહિમા વધારે છે. આ પાછું ગણિત ભૂલવું ના જોઈએ. એટલે કે છે કે તીર્થંકર એના વર્ણનમાં ચંડકોશિક દંશ દે અને મહાવીરના પગે દૂધની ધારા નીકળે, આંખમાં અમીની ધારા વરસે, મુખમાં અમૃતની ધારા વરસે પ્રભુ બોધ દે, અને આખા શરીરમાં શાંત રસની ધારા વહે. જેની કાયા પ્રસન્ન જરતી સૌખ્ય આનંદ આપે, જેની આંખો અમી નિતરતી ચિત્ત સંતાપ ટાળે, જેની વાણી અમૃત જરતી આત્મનો બોધ આપે, એવા ગુરુનું દર્શન રૂડું મુક્તિનો પંથ કાપે. અરે તમારા શરીરનું વર્ણન શું કરવું? એટલે ભક્તામર સ્તોત્રની અંદર માનતંગ સુરેશ્વરજીએ તીર્થંકરના આ દેહની પરમાણુઓનું વર્ણન કર્યું છે કે આવા પરમાણુ તો જુઓ જગતમાં ક્યાંય નથી. અને કહેનારા કહે કે ભક્તાબરમાં શું છે, એમાં તો દેહની જ વર્ણન કર્યું છે ને. પણ અરે જે આત્માની મહાનતાના કારણે દેહના પરમાણુને પણ જેણે પલટાવી નાખ્યા, શુદ્ધ શુભ્ર અને પવિત્ર બનાવી દીધા, વૃત્તિઓને પલટાવી નાખી, અરે પ્રભુ તારા આત્મ સ્વરૂપનો મહિમા કેવો! તો અહીંયા આત્માનો મહિમા ગાયો કે પૂદગળનો મહિમા ગાયો? પણ જીવ જ્યારે આવી પ્રકારનો એકાંતમાં ખેંચાઈ જાય છે ત્યારે ગમે તે પ્રકારના બકવાસી કર્યા જ કરતો હોય છે. આ ગાંડ પણ એક આવતું હોય છે. ધર્મમાં પણ કેટલીક ઘેલછાઓ જાગતી હોય છે, એમાંની આ એક ઘેલછા છે કે ભક્તા મરી તો દેહનું સ્તોત્ર છે, એમાં આત્માની ક્યાં વાત છે? અરે આ દેહના પૂતગલ પરમાણુ આટલા જબરજસ્ત થયા એ કેના પરિણામે થયા? ત્યાં આત્માની મહાનતા કીધી છે, પણ સમજવું જોઈએ. અહીંયા કે છે અદંત ધોવન, એને દાંત ધોવાનું, મુખ પ્રક્ષાલન કરવાનું, કેશ રોમ નખ અંગ ક્યાંય શૃંગાર નહીં. કે છે દ્રવ્ય ભાવ સંયમમય નિર્ગ્રંથ સિદ્ધ જો, એનો દ્રવ્ય ભાવ ને સંયમ, એનો સંયમ દ્રવ્યથી અને ભાવથી બંને રીતે. એકની પણ ત્યાં માફી નથી આપ્યો, એકની પણ માફી નથી, બંને રીતે દ્રવ્ય ભાવ. મુનિને એટલા માટે કે આહાર જ એવો લેતા હોય કે એની મુખની અંદર કોઈ બગાડ ન થાય, એના આહારમાં મરી મસાલા ન હોય, એના આહારમાં સ્વાદિષ્ટનો લક્ષ ન હોય, એના આહારમાં સાત્વિકતા હોય, નિર્દોષતા હોય, પવિત્રતા હોય, શુચિતા હોય, એના આહારમાં પુષ્ટિની ભાવના હોય કે દેહ પુષ્ટ કરે અને સાધના સ્વસ્થ થાય. આ સિવાય મુનિના આહારમાં કંઈ ન હોય, એટલે મુનિનો આહાર નિરસ હોય, એમાં વિગઈ ન હોય, મુનિના આહારમાં કોઈ અભક્ષ્ય પદાર્થ ન હોય. અને આ બધી વસ્તુ છે એ દેહની અંદર સડો ઉત્પન્ન કરે છે, એ દેહની અંદર રોગ લાવે છે. ભૂલીએ નહીં, આહાર એ જ શરીરની વૃદ્ધિ અને વિકાસનું કારણ છે, પણ એ જ આહાર શરીરમાં વ્યાધિ અને વિનાશનું કારણ છે. આહાર એક જ છે, શરીરને આહાર લેવો જોઈએ, પણ આહાર વૃદ્ધિ અને વિકાસ માટે લેવો જોઈએ. આપણો આહાર વ્યાધિ અને વિનાશ માટે છે. ન હોય એટલા દુનિયાભરના રોગ આપણે રોજે રોજ ઇન્વાઇટ કરીએ છીએ. રોજ દિવસમાં 3 વાર આપણે ભાણામાં રોગનું ભોજન કરીએ છીએ, વ્યાધિનું ભોજન કરીએ છીએ, કારણ કે પવિત્રતા નથી. રસોઈ કરતી વખતે પણ મનની અંદર શાંતિ જોઈએ, નહીં તો એ રસોઈની અંદર અશુભતા, અશાંતિ, ક્રોધ એના પરમાણુ એની અંદર ભળતા હોય છે. અને આવું જે ખાય ને અને જે કુટુંબને ખવડાવે ને એ પણ સળગતા કોલસા મોઢામાં નાખવા જેવી વાત છે. પરમાત્માની સ્તુતિ કરવી જોઈએ, મુખની અંદર ભક્તિની લહેરો ચાલતી હોય, શાંત અને સમાધિ ભાવે, અને એક એક ક્રિયા થતા જગતના સર્વ જીવોની ક્ષમાપના સાથે એનું આહારનું રાંધણું થાય. જૈન શ્રાવિકા એની રસોઈ કેવી હોય કે એનો આહાર નિર્દોષ ગોચરી, આચાર્યો માટે કીધી છે, સાધુઓ માટે કે નિર્દોષ ગોચરી મળે તો સાધના અમારી બહુ સરસ થાય. સુખ સંયમ સાત્રા નિર્વહ છોજી, હે સંયમી પુરુષો તમારી યાત્રા નિર્વહ થાય છે. એમ સંસારના પોતાના સ્વજન પરિવાર આ બધાની જે કઈ યાત્રા છે એ બધાની આપણી સંસારની યાત્રા નથી, સાચી યાત્રા તો સંયમની છે. માટે આપણો આહાર પણ એવી રીતે બનાવવો જોઈએ, ઓછામાં ઓછી હિંસા, ઓછામાં ઓછું અભક્ષ્યપણું, ઓછામાં ઓછી અશુચિતા. પૂજણી ઘરમાં રાખી નથી, ગેસ ફટાફટ ભટકાયેલા છે, તપેલા ગમે ત્યાં નાખ્યા છે, ગરમ પાણી ગમે ત્યાં ઢોળ્યા છે, હિંસા હિંસા હિંસા. અરે ભાઈ, ઉપયોગ રાખો, જૈણા રાખો, યત્ના કરો. જૈન ધર્મનું હાર્દ યત્ના છે, જૈણા છે. શીખવાડો દીકરીને, વહુને પાઠ શીખવાડો કે કેમ રેવાય, ઉઠીને સવારના પહેલમાં થોડાક થોડી પૂંજી લેવાય, એ સ્થાન એમને એમ સીધે સુધું ફટાફટ શરૂ ન કરવું. ઉતાવળ તો બધાને છે, પણ જગતના જીવોને પણ ઉતાવળ છે, જે રાત્રિના સમયે આવીને બેસી ગયા છે, એને જરા વિદાય તો કરો. કઈ ખ્યાલ નથી, હવે તો બધું વાસી કામ, તો પેલી કામવાળી આવશે ત્યારે થશે, કેટલા વાગે આવશે, તે 12:30 આવશે, તો એને વાસી કામ છે. નું કીધું તે 12:30 વાગે કામવાળી કામ કરવા આવે ને વાસી કામ કહેવાય. એમ આપણા હાથ તો ભાંગી ગયા છે, કેમ કે એક ગ્લાસ આપણે સાફ નથી કરવાના, શું કામ કરીએ, પૈસા મફત આપીએ છીએ. હા કર, તો પછી પાપ કરવા હોય તો કોણ રોકે છે, કોણ રોકે છે. પાણી ગળવાનું નથી, પીવાના વાસણોને શુદ્ધિ પૂંજી કરવી નથી, શું બધી વાત કરવી. નાના નાના પાઠ, કૃપાળુદેવે યત્નાનો એક પાઠ લખ્યો છે મોક્ષમાળામાં. 10 વૈકાલિક સૂત્રની અંદર શિષ્યએ પ્રશ્ન કર્યો કે છકાઈના જીવનું સ્વરૂપ જોતા તો કઈ જગ્યાએ હિંસા નથી, બોલીએ, ચાલીએ, સૂઈએ, બેસીએ, ઉઠીએ, બધે હિંસા છે. તો કે હા, કેવી રીતે અમારે વર્તવું, તો કે જૈણાથી વર્તવું, યત્નાથી કામ કરવું. જેના જીવનમાં યત્ના છે એના જીવનમાં મહાવીરનો ધર્મ છે. મહાવીરનો ધર્મ ઉપયોગથી છે, ક્રિયાથી, દ્રવ્ય ક્રિયા નથી કીધી, માત્ર ઉપયોગ સહિતની ક્રિયા કીધી છે. નહીતર તો ખામીને કાઢે, એમાં જીવનું નિકંદન કાઢી નાખે, બે ધડાધડ ઝાપટવા બે તો એવું ઝાપટી નાખે કે એમાં એક બેઠેલો જીવ હડફેટા આવ્યો હોય તો જીવતો ન જાય, અને છતાં કહે છે કે હું તો સાફ સૂફી કરું છું. આ દ્રવ્ય ક્રિયા થઈ, ભાવ ક્રિયા નથી. ભાવ ક્રિયામાં તો એક પણ જીવ દુભાય નહીં, એક પણ જીવનો ઘાત ન થાય. પણ હવે બધી વાત પછી કરીશું, આપણો સમયની મર્યાદા ઘણી છે. એટલે અહીંયા કે છે કે નગ્ન ભાવ મુંડ ભાવ સહ અસ્નાનતા. દ્રવ્ય અને ભાવથી સંયમ, સંયમ માત્ર ગ્રહસ્થને છે અને સાધુને નથી, સાધુને છે અને ગ્રહસ્થને નથી. મહાવીરનો ધર્મ તો શ્રાવકોનો ધર્મ પણ છે અને શ્રમણોનો ધર્મ પણ છે. શ્રમણોનો ધર્મ એનું નિરતિચાર ચારિત્ર છે અને શ્રાવકોનો ધર્મ અતિચાર સહિતનું ચારિત્ર છે, પણ એની સાથે એનું પ્રતિક્રમણ છે. શ્રાવકના ધર્મની પૂર્ણતા પ્રતિક્રમણથી થાય, કે અતિચાર કર્યા છે માટે ક્ષમાવા છે, અને અતિચાર થાય છે કેમ કે અમે ગ્રસ્ત અવસ્થામાં છીએ એટલે અતિચાર થાય છે. અને અતિચાર થાય છે એ અનાચારનું પ્રતિક્રમણ નથી હો, એમાં ક્યાંય શબ્દ નથી વાપર્યો અનાચારને ક્ષમાવો છે. અતિચાર એટલે ઉપયોગ રાખતા, જાણતા અજાણતા, સૂક્ષ્મ બાદળ મન વચન કાયાના યોગથી કઈ રીતે આ થયું હોય તો હું ક્ષમાવું છું. હાથે કરીને ઉંબાડી હરગાવ્યા હોય એની ક્ષમાપના નથી, અને પાછું હળગાવવાના હોય બીજે દી પાછો તૈયાર જ હોય એની વાત નથી હોય, એનું પ્રતિક્રમણ એ તો દંભ છે. દંભ જાગૃતિ ન આવે, ઉપયોગની જાગૃતિ ન આવે એને શું કહેવાય. પૂજ્ય સંતબાલજીએ સરસ આ ગાથા માટે લખ્યું છે, દ્રવ્ય ભાવ વ્યવહાર નિશ્ચય એક જ સિક્કાની બે બાજુ, એક જ પદાર્થના બે પડખા અને એક જ ફુવારાની બે ધારા છે. નિશ્ચય અને વ્યવહાર જુદો નથી, સિદ્ધાંત અને વ્યવહાર જુદો નથી, તત્વ અને વ્યવહાર જુદો નથી, હોઈ શકે નહીં. જ્યાં સુધી દેહ વર્તે છે ત્યાં સુધી એકની અપેક્ષા એ બીજાની વિદ્યમાનતા છે. ભાવ હોય ત્યાં દ્રવ્ય છે જ એમ નિશ્ચય જાણવું. જો સાચો ભાવ હોય તો ભલે કદાચ ઉદય બીજો હોય પણ ત્યાં દ્રવ્ય છે એમ જાણવું. પૂજ્ય કાંજી સ્વામીએ આ માટે સમજ આપી છે, બહુ સરસ આપી છે, કેમ કે આ પૂર્વ અવસરના એમના પ્રવચનમાં આ ગાથાની અંદર ઘણી ઘણી પ્રકારનો વિરોધ થતો હતો, એમણે કેવું સમાધાન આપ્યું છે, સરસ આપ્યું છે. પરમ પવિત્ર પુરુષાર્થ આ વિતરાગ સાધક દશામાં કેવો હોઈ શકે તેનો ગંભીર આશય સમજવાની પાત્રતા થયે જીવને તેના બધા પડખા વિરોધ સહિત સમજાય છે. ક્યારે? કે જ્યારે વિતરાગ સાધક દશા સમજવાનો અને એનો ગંભીર આશય સમજવાની પાત્રતા થયે. આપણે તો પાત્રતા વિના સિદ્ધાંત પકડવા માંડ્યા છે. કૃપાળુદેવે કહ્યું ને, પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. અરે પાત્ર વિના તો આ સિદ્ધાંતના જ્ઞાન પણ ટકતા નથી, વિપરીત પરિણામને પામે છે. કૃપાળુદેવે લખ્યું છે, દ્રવ્યાનું યોગનું, કેવળ દ્રવ્યાનું યોગનું સેવન કરનાર એ તો અપલક ભાષામાં અપલાપપણાને જીવને અપલાપપણું થાય છે, પછી એમાં તો સન્નિપાત સર્જાય છે, એની તો ઉન્નતપણાને ઉન્નતપણાનું આ જીવની વર્તના થઈ જાય છે. એટલે અહીંયા કહે છે કે પેલા આશય સમજો જ્ઞાનીઓનો, એનો ગંભીર આશય શબ્દ મૂક્યો છે ગાંધી સ્વામીએ, કે ગંભીર આશય સમજવાની પાત્રતા થાય ત્યારે જ તેના બધા પડખા વિરોધ રહિત સમજાય છે, નહીં તો એને વિરોધ જ લાગ્યા કરે. આ વિરોધ રહિત સમજવાનું, અવિરોધ ભાવે તત્વનું કથન એ વિતરાગની શૈલી છે. પણ સર્વજ્ઞનું દર્શન, સર્વજ્ઞનું તત્વ સદા સર્વદા અવિરોધ જ છે, પણ નય દ્રષ્ટિથી સમજવા જઈએ તો ન મળે. પણ સ્યાદવાદની શૈલીથી કહેવાયેલું અને લખાયેલું તત્વ અપેક્ષાએ સમજાય, અને અપેક્ષાએ જ્યારે એક નહીંથી વસ્તુ કહેવામાં આવે છે ત્યારે બીજા હજાર નહીંની વિદ્યમાનતા ત્યાં છે, છે અને છે. આવી રીતે જ્યારે સમજવામાં આવે તો આવો ગંભીર આશય પકડવો હોય ત્યારે જીવની પાત્રતા થાય. અને આવી પાત્રતા ક્યારે થાય? કે જ્યારે સદગુરુનો યોગ હોય, સત્પુરુષનો વિનય હોય, પંચ પરમેશ્ઠી પ્રત્યે જીવમાં આદર હોય, એનું આ પ્રકારનું નિરભિમાનપણું હોય, એનું દિનપણા હોય અને પ્રભુ પ્રત્યે એની પામરતાનો ભાવ વેદાતો હોય, ભલે હું આત્મા સમર્થને ત્રિકાળી છું છતાં મારા સર્વજ્ઞ પરમાત્મા પાસે હું પામર છું, આવી કબૂલાત જેને નથી એ સર્વજ્ઞના ભાવ નહીં સમજી શકે. સર્વજ્ઞતા કેવી રીતે સમજાય? કૃપાળુદેવે એક શબ્દ સરસ લખ્યો છે એક જગ્યાએ કે સર્વજ્ઞપણું સમજાવવું જ કઠિન છે, અને મુનિઓને કહ્યું કે તે સર્વજ્ઞ પદનું તમે નિરંતર ધ્યાન કરો. હવે આપણે તો સર્વજ્ઞ પદ એટલે બસ ત્રણ કાળ, ત્રણ લોક, બધા પદાર્થ, બધી પર્યાય, બધું જાણે એનું નામ સર્વજ્ઞ. અરે આત્મ સ્વરૂપની અખંડતા એનો નિશ્ચય છે. જગતને જાણવાની એને કોઈ ખેવના નથી, પરંતુ પોતાના સ્વરૂપથી ચ્યુત જે થતો નથી એવી જેની સ્થિરતા છે. કૃપાળુદેવે કહ્યું કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતા નિર્વાણ. આ આત્મ સ્વરૂપની અખંડતા, આ ભાવ સંયમ અને આ દ્રવ્ય સંયમ, આ બંને સંયમ જ્યારે એક રૂપ થઈ જાય છે, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય, સાધનનો નકાર નહીં, વ્યવહારનો નકાર નહીં, સદ વ્યવહાર વિના જીવની કોઈ નિર્ગ્રંથ પદની આરાધના જ નથી. કારણ કે જ્યાં મન વચન કાયાના યોગ છે ત્યાં વ્યવહાર ઉભો જ છે. દેહ છે વ્યવહારનું પૂતળું છે અને ચૈતન્ય છે એ નિશ્ચયનું સ્વરૂપ છે, અને આ બંને તો છે જ. જ્યાં સુધી એ સંપૂર્ણ દેહથી મુક્ત થયો નથી ત્યાં સુધી, તો એવી દશામાં આવો જ્યારે મુનિ ભાવ સંયમ અને દ્રવ્ય સંયમ જ્યારે સાધે છે ત્યારે એનું આત્મચરિત્ર કેવું પ્રબળ હોય છે કે જે આત્મચરિત્રના આધાર ઉપર એ કેવડી પદની પ્રાપ્તિ કરે છે એની વાત હવે પછી આપણે વિચારીશું. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.